நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயதியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் ஜீஸ்வரூப சமஜாவினா பாம்யோ துக்க அனந்த் சமஜாயூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன் வர்த்தமான ஆகாரமா மோக்ஷ மார்க பஹுலோ விசாரவா ஆத்மார்த்தினே பாக்யோ அத்ர அகோ கோயிதியா ஜட தைரயா சுஷ்க ஜான மா கோயி மானே மார்க மோக்ஷனோ கருணா உபஜே ஜோயி பாய கிரியா மாராசிதா அந்தர பேத நகாய் ஜ்ஞான மார்க நிஷேதா தேஹ கிரியா ஜட ஆய் பந்த மோக்ஷ சே கல்பனா பாகே வாணி மாஹி வரதே மோஹாவேஷமா சுஷ்க ஜ்ஞானி தே ஆஹி. आत्म सिद्धि शास्त्र विराजमान छे. पहली पांच गाथा नो आपणे पाठ कर्यो. आपणी चर्चा आत्म सिद्धि ग्रंथ मां आत्मार्थी ना लक्षण एना ऊपर चाले छे. एनी पहला नुं जे प्रकरण हतुं मतार्थी ना लक्षण एना ऊपर आपणे विस्तृत चर्चा करी. एनी पहला आपणे विनय नुं स्वरूप समझ्या. એની પહેલા આપણે સ્વચ્છંદ નું સ્વરૂપ સમજ્યા અને એની પહેલા આપણે સદગુરુ ના જે લક્ષણ છે એ લક્ષણ આપણે સમજ્યા અને એની પહેલા જે શરૂઆતની ગાથામાં મંગલાચરણ કરી કૃપાનુદેવે આત્મસિદ્ધિ ગ્રંથ ની રચના પ્રારંભ કરી એ સંબંધીની આપણે અમુક ગાથાઓ જોઈ. તો આ રીતે આખો એ જે ફ્લો છે એ ફ્લો આગળ વધી રહ્યો છે અને હવે આજે આપણે આત્માર્થી ના લક્ષણ એમાં જે પહેલી ગાથા છે એ પહેલું પદ જે છે આત્માર્થી ના લક્ષણ માં એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. એકવાર આપણે એને ગાઈએ છે અને પછી 35, 36, 37, 38, 35, 36, 37, 38 આ ચાર ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરશું. 34 નંબર નો પદ છે જો આત્મજ્ઞાન ત્યા મુનિ પણ તે સાચા ગુરુ હોય બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તો શું કે છે આમાં કે આત્મજ્ઞાન ત્યાં જ ખરેખર સાચું મુનિપણું છે. આત્મજ્ઞાન વગર સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રત્ન ત્રય વગર તો ખરેખર કોઈ પણ વ્રત તપ જપ આદિ જે પણ જીવ કરે છે એ યથાર્થ નામ વ્યવહાર નામ નથી પામતું. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, વર વગરના જ્ઞાનની કોઈ કિંમત નથી. અને એટલે માટે અહીંયા કે હરેક ગ્રંથમાં હરેક અનુયોગમાં ગુરુદેવજીના હરેક પ્રવચનમાં અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ ગાથાએ ગાથાએ આ વાતને કૃપાનુદેવે લીધી છે કે આત્મજ્ઞાન વગર ખરેખર બાહ્ય યમ નિયમ તપ જપ આદિ કાર્યકારી નથી. આત્માને જ્યાં સુધી જીવ નથી ઓળખતો, દ્રવ્યને જ્યાં સુધી જીવ નથી જાણતો, સ્વદ્રવ્યને જ્યાં સુધી જીવ નથી અનુભવતો, પર દ્રવ્યનો પણ યથાર્થ અનુભવ એટલે કે યથાર્થ પર દ્રવ્ય સંબંધીનું જ્ઞાન પણ એને યથાર્થ થતું નથી. અનુભવ પૂર્વક જ નિશ્ચય પૂર્વક નો વ્યવહાર એ જ ખરેખર યથાર્થ છે, એ જ ખરેખર વ્યવહાર નામ પામે છે. તો એ રીતે 34 નંબરની ગાથામાં આત્માર્થી નું લક્ષણ બતાવ્યું કે આત્માર્થી કોઈ પણ કુળ ગુરુ છે, કુગુરુ છે, કોઈ પણ જે અસત્ય ગુરુ છે, મિથ્યા ગુરુ છે એને આત્માર્થી નહીં માને, નહીં જોય, એને વંદન નહીં કરે, એને નમન નહીં કરે, એની શ્રદ્ધા નહીં કરે, એને એની પ્રતીતિ નહીં કરે. આત્મજ્ઞાન જ્યાં છે અને ત્યાં જે મુનિપણું છે, ત્યાં જે બાહ્ય દ્રવ્યલિંગપણું છે એને જ યથાર્થ મુનિપણું માન છે. तो ए रीते आत्मा की पहलू लक्षण बतायू। हवे आपणे 35 नंबर नी गाथा जोईए। जो 35 नंबर नी गाथा मां शुं कहे छे, प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो गणे परम उपकार, त्रणे योग एकत्व थी वर्ते आव्याधार। बहु सरस गाथा छे आ चारे गाथा जे आजनी छे, बहु मार्मिक गाथा छे। प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो गणे परम उपकार। सद्गुरु नी प्राप्ति थवी एटले खरेखर शू मरू एनी एक भाव भासना आत्मार्थी ने थाय। सद्गुरु मर्या एटले साचा देव नु स्वरूप समझावनार ए सद्गुरु छे। सत शास्त्र नु स्वरूप समझावनार सद्गुरु छे। सात तत्व नु स्वरूप समझावनार सद्गुरु छे। प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो अने एमां पण प्रत्यक्ष योग मळो, प्रत्यक्ष सद्गुरु नो समागम प्राप्त थो, प्रत्यक्ष सद्गुरु नी देशना प्राप्त थई, प्रत्यक्ष सद्गुरु नो उपदेश प्राप्त थवो गणे परम उपकार। परम उपकार जाने के ए जीव ऊपर ए गुरु नो परम उपकार वर्ते छे के गुरु न मर्या होत, सद्गुरु न मर्या होत तो देव अने शास्त्र नु अने गुरु नु स्वरूप पण कोण समझा। आ काळ मां गुरुदेव श्री न मर्या होत तो आपने साचा देव शास्त्र गुरु नु स्वरूप कोण समझावत, आपने कोण समझावत कि खरेखर वीतरागी देव निर्ग्रंथ गुरु अने वीतरागता पोषक जीनवाणी ए ज खरेखर सत शास्त्र छे। आपने आपनु स्वरूप कोण समझावत, आपने विश्व नी जे व्यवस्था छे ए व्यवस्था कोण समझावत, वस्तु नु बंधारण छे कोण समझावत, सात तत्व नु स्वरूप कोण समझावत, छ द्रव्य छे जाति अपेक्षा है संख्या अपेक्षा है अनंत द्रव्य छे एनी घोषणा कोण करत, कोण समझावत जीनवाणी मां लखेली जे गाथाओ छे जे अनुयोगो छे जे वात छे जे सिद्धांत छे एनु रहस्य कोण समझावत। हुं एक परिपूर्ण शुद्ध चैतन्य प्रभु परमात्मा तत्व छुं। आ देह थी शरीर थी संयोग थी रागादी भाव थी समस्त उदय थी भिन्न एक चैतन्य आत्म तत्व छू एवं सदगुरु नो हो तो कोण समझाव। तू पामर नथी प्रभु छो एवो शंखनाद कोण वगाड़ो, स्वतंत्रता नो ढंढेरो कोण पीतर, डंकानी चोट ऊपर अणु अणु कण कण जन जन नी स्वतंत्रता नी घोषणा कोण कर। प्रत्यक्ष सदगुरु प्राप्ति नो गणे परम उपकार। परम उपकार घरे परम એટલે અંદર માં એને ભાસે છે ઉપકાર, અને ઉપકાર નો પ્રતિ ઉપકાર વાળા માટે જી તૈયાર થયો છે। એ જે ગુરુ એ વાત કરી જે દેશના આઈપી જે ઉપદેશ આપ્યો જે વસ્તુ નું સ્વરૂપ સમજાયું વિશ્વ નું સ્વરૂપ સમજાયું પોતાનું સ્વરૂપ સમજાયું એને આત્મસાત કરવા માટે શિષ્ય આત્મારથી તૈયાર થયો છે। આત્મારથી ના લક્ષણ છે ને આત્મારથી ઘરે પરમ ઉપકાર, સ્વચ્છંદ પણે ના વર્તે, પ્રમાદ નું પોષણ ના કરે। જે ગુરુ એમ કે છે નિમિત્ત થી કાર્ય નથી થતું ઉપાદાન થી કાર્ય થાય છે, એ જ શિષ્ય એ જ ગુરુ નો વિનય કરે છે વંદન કરે છે કેમ ગુરુ થી તો કાર્ય નથી થતું ને નિમિત્ત થી તો કાર્ય નથી થતું ને ગુરુ તો નિમિત્ત છે, ગુરુ કે છે નિમિત્ત થી કાર્ય નથી થતું, આવું સમજાવવા વાળા ગુરુ છે એટલે એનો વિનય આવે છે એને વંદન કરવાનો ભાવ થાય છે। એ સ્વાધીન ગુરુ શિષ્ય ને સ્વાધીન કરે છે, પોતાના પગભર ઉભો કરે છે, સ્વતંત્ર બનાવે છે, સ્વાધીન બનાવે છે, પોતાનું કાર્ય કરવામાં પોતાને સક્ષમ બનાવે છે, પોતાની પ્રભુતા બતાવે છે, એટલે ગુરુ નો પરમ ઉપકાર ભાસે છે। અરે એક આંધળો વ્યક્તિ હોય એને કોઈ બીજો વ્યક્તિ એક રોડ ક્રોસ કરાવે તો પણ એ આંધળા વ્યક્તિને એ બીજા વ્યક્તિની કેટલી મહિમા આવે છે। આપણો એક રોગ શરીર નો રોગ કોઈ ડોક્ટરે દૂર કર્યો હોય, 10 ડોક્ટર પાસે ગયા હોય અને દવા ન લાગુ પડે ને રોગ દૂર ન થાય, અને 11મા ડોક્ટર પાસે જઈએ આપણે 11 નંબર ના ડોક્ટર પાસે અને એનાથી આપણો રોગ દૂર થાય એની દવાથી, તો આપણને કેટલો ઉપકાર ભાસે છે। હવે ઉપાદાન થી જો વસ્તુ સ્વરૂપ થી જો સ્વતંત્રતા થી જો તો ખરેખર
સાતા નો ઉદય આવ્યો અને અસાતા નો ઉદય મટ્યો એટલે એ દવા નિમિત્ત તરીકે લાગુ કરી, એ ડોક્ટર નિમિત્ત તરીકે લાગુ કર્યા, પરંતુ કાર્ય તો ખરેખર સ્વતંત્ર રીતે શરીર નો રોગ કરવાનો હતો, એનો કાળ આવ્યો એટલે થયો. એ બધી ખબર હોવા છતાં પણ એ જે રોગી છે જેનો રોગ દૂર થયો છે એને ડોક્ટર ની મહિમા આવે છે કે નથી આવતી? પોઈન્ટ સમજાય છે? કેટલી સરસ ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર. સદગુરુ મળ્યા એટલે સર્વસ્વ મળી ગયું. એક સત્પુરુષ ને શોધી લેજે, બીજું કઈ શોધી છે? સદગુરુ મળ્યા એટલે અંદર નો ગુરુ મળ્યો, સદગુરુ મળ્યા એટલે વ્યવહાર ગુરુ મળ્યા, એટલે નિશ્ચય ગુરુ મળ્યો. પરમ ગુરુ અંદર માં જે આત્મતત્વ છે એની ઓળખાણ સદગુરુ કરાવે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સ્વરૂપ સમજાવનાર સદગુરુ છે. એ સ્વરૂપ ને ભૂલીને તું દુઃખ પામ્યો છે એ બતાવનાર સદગુરુ છે. મિથ્યા તો સૌથી મોટો રોગ અને સૌથી મોટું પાપ છે, સમજાવનાર સદગુરુ છે. તારી એક સમય ની પર્યાય માં ભૂલ છે, તું એ પર્યાય થી, એ ભૂલ થી પાર તું ભગવાન છો, એ તારું મૂળ તત્વ, તારું મૂળ દ્રવ્ય, તારો મૂળ સ્વભાવ, તારું મૂળ સ્વરૂપ સમજાવનાર સદગુરુ છે. તું ગાથા લખી છે, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર. પરમ ઉપકાર ગણે છે. આહા, પરમ ઉપકાર. પરમ ગુરુ આપનો મારા પર પરમ ઉપકાર છે. આપે વિતરાગી દેવ ની ઓળખાણ કરાવી. જીનાગમ માં લખેલા જે સિદ્ધાંતો છે, જે ગાથાઓ છે, જે ટીકા છે, જે અર્થ છે, જે ભાવ છે, એને આપે ખોલ્યા. એક એક સમય સારજી ની ગાથા નું રહસ્ય ગુરુદેવશ્રી એ ખોલ્યું. આ કારણ સમય સારજી ગ્રંથાધિરાજ તો હતું પહેલા પણ, ગુરુદેવશ્રી એ ગ્રંથ માં લખેલા જે રહસ્ય છે, જે ગુણ રહસ્ય છે, જે મન છે, જે મૂળ તત્વ છે, જે મૂળ માર્ગ છે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એ જીનનો મૂળ માર્ગ સમજાવનાર સદગુરુ છે. આ કાળમાં, કારણ કે પ્રત્યક્ષ ભગવાન એટલે કે તીર્થંકર એમનું સમોષણ, એમની દિવ્ય ધ્વનિ ઉપલબ્ધ નથી હમણાં. અહીંયા મુખ્યત્વે સદગુરુ ચતુર્ગ્રહ સ્થાન વાળા લેવા, કારણ કે દૂર દૂર સુધી ભાવલિંગી સંતો નો પણ આપણને સમાગમ પ્રાપ્ત ન થયો, પરંતુ એમની જે લેખની છે, જે ગ્રંથો છે ઉપલબ્ધ થયા છે, એ ઉપલબ્ધ થયા, પરંતુ એનું રહસ્ય ખોલનાર સદગુરુ છે, જ્ઞાની ગુરુ છે, જ્ઞાની ધર્માત્મા છે. પરમ ઉપકાર છે એમનો આપણા પર, કે આપણને ભૂલેલા ભગવાન કહીને બોલાવે છે. 100 ઇન્દ્રો ની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે એવું કહેનાર ગુરુ છે. આ વાત ક્યાં મળત આપણને સાંભળવા? અગર ગુરુદેવશ્રી આ વાત ન કહી હોત, એક એક મુમુક્ષુ, એક એક આત્માર્થી ના મોડા પર આ વાત છે કે તું હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, હું ભગવાન છું, હું શુદ્ધાત્મા છું, સમય નો સાર છું, ધ્રુવ આત્મા છું. આ એક એક મુમુક્ષુ ના મોડા પર આ વાણી આવી છે, વાત આવી છે, એ એક પ્રત્યક્ષ સદગુરુ નો યોગ અને પ્રત્યક્ષ સદગુરુ નો ઉપકાર. કે એક એક જીવ પોતાને આત્મા, એક એક જીવ પોતાને પરમાત્મા માને છે, એક એક જીવ પોતાને પરિપૂર્ણ માને છે, એક એક જીવ પોતાને જ્ઞાયક ભાવ માને છે. બોલતા તો શીખ્યા, વિકલ્પાત્મક નિર્ણય તો થયો, વાણી તો સાંભળી, કાને તો પડી, ભાવમાં તો આવી વાત, વિકલ્પમાં તો આવી, વિકલ્પાત્મક નિર્ણય તો થયો, વાત તો બેસે છે, અંદરથી રૂકે છે, તારું ભવિષ્ય હોનહાર છે, તારું કાર્ય જલ્દી થયું. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર, ગણે પરમ ઉપકાર, પરમ ઉપકાર વર્તે છે ગુરુ. ત્રણેય યોગ એકત્વ થી વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગ એકત્વ થી, બોલો, મન, વચન અને કાયા દ્વારા આત્માથી સદગુરુ પ્રત્યે સમર્પિત થઈને એમની આજ્ઞામાં રહેવા માટેની ભાવના ભાવે છે કે વર્તે આજ્ઞાધાર, હવે તો હું આપની આજ્ઞામાં મારું જીવન વ્યતીત કરીશ. મન થી, વચન થી, કાય થી, યોગ થી, ઉપયોગ થી, વાણી દ્વારા, રૂચિ દ્વારા, મહિમા દ્વારા, એકમાત્ર સિદ્ધાર્થમાં ની જ મહિમા કરી. મન મનમાં વિચાર ચાલશે, આવ્યું ને, ગણે ત્રણેય યોગ એકત્વ. તો ત્રણેય યોગની એકત્વતા એટલે સમાનતા, જે મનમાં, એક વચનમાં, એક કાયામાં. મન, વચન, કાયા અને ઉપયોગ, ચાર વસ્તુ લેવી, મન, વચન, કાયા અને ઉપયોગ. વિચારમાં એ, જ્ઞાનમાં એ, વાણીમાં એ અને વર્તનમાં પણ એ. એ એટલે આત્માની વાત. સરળ વર્તન, મધ્યસ્થતા, સરળતા, વિશુદ્ધિ, પવિત્રતા, પાત્રતા, સમતા, સમાધાન, એ પ્રકારના ભાવ મનમાં પણ તત્વચિંતન, વાણી માં પણ તત્વ ની વાત, કાયા માં પણ એ તત્વ અનુરૂપ પરિણમન પ્રવર્તન, અને જ્ઞાન માં શ્રદ્ધાન માં રૂચિ માં મહિમા માં ઉપયોગ માં પણ એક જ્ઞાયક ભાવ નું રટન, એક જ્ઞાયક ભાવ ની મહિમા, તત્વ ચિંતન, તત્વ મંથન ને ભેદ જ્ઞાન નો અભ્યાસ, ખરેખર એજ ગુરુ ની આજ્ઞા છે. વર્તે આજ્ઞાધાર, શું છે ગુરુ ની આજ્ઞા? ગુરુદેવ ની આજ્ઞા શું છે? જ્ઞાનીઓ ની આજ્ઞા શું છે? શું આજ્ઞા આપી છે? કે જે માર્ગ ઉપર અનંત જીવો ચાલીને મોક્ષ પામ્યા, સિદ્ધ થયા, સિદ્ધત્વની પ્રાપ્તિ કરી, સુખી થયા, એ માર્ગ ઉપર ચાલો. શું આજ્ઞા છે? પોતાને પરિપૂર્ણ અનુભવો, પોતાને પોતામાં કોઈ કમી ખામી નહીં જોવો. આજ્ઞા શું છે? કે પર્યાય થી પાર પોતાના આત્માનો સહારો લો. આજ્ઞા શું છે? કે એક એક દ્રવ્યના એક એક ગુણની એક એક સમયની એક એક પર્યાય ક્રમવર્તી ક્રમબદ્ધ છે એનો સ્વીકાર કરીને પર્યાયનું કર્તૃત્વ તોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરો. આજ્ઞા શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્ય થી ભિન્ન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી, સ્પર્શતો નથી, ચૂમતો નથી, એટલે માટે તું પર દ્રવ્યનો રંશ માત્ર પણ કરતા ભોગતા નથી, અકારક અવેદક છે એવું માનવું એ ગુરુની આજ્ઞા છે અને આત્માથી આજ્ઞામાં રહે છે. સુગાનીજી ગુરુદેવ ની આજ્ઞામાં રહીને પોતાનું કાર્ય કરીને ઉભા થયા. માતાજી ગુરુદેવજી ના ઉપદેશ ને અંતરમાં ગ્રહણ કરી આત્મસાત કરીને આત્મ અનુભવ કરીને 19 વર્ષે ઉલ્લસી આત્મ લગ્ન દિન રાત, વાત ગમે નહી વિશ્વની, પ્રભુ પામે જો હોય નિરાશ રે. આહા, મંગળ દ્વાર ખુલ્યા રે, સ્વાનુભૂતિ ના દ્વાર આજ ખુલ્યા, મંગળ દ્વાર ખુલ્યા રે. આ ગુરુ ની આજ્ઞા છે. તું પોતાને પામર નહીં જો, તું પોતાને પ્રભુ જો, આ ગુરુ ની આજ્ઞા છે. રાગ ની વચ્ચે, ઉદય ની વચ્ચે, સંયોગ ની વચ્ચે, શરીર ની વચ્ચે, ઇન્દ્રિય ની વચ્ચે, પરિસ્થિતિઓની વચ્ચે, રોગ ની વચ્ચે, પરિણામ ની વચ્ચે, પર્યાય ની વચ્ચે, બદલતી અવસ્થા ની વચ્ચે, ઉત્પાદ વ્યય ની વચ્ચે તું પોતાને ધ્રુવ જો, એ ગુરુ ની આજ્ઞા છે. ઉદય ઉદય માં છે, રાગ રાગ માં છે, પર્યાય પર્યાય માં છે, પરિસ્થિતિ પરિસ્થિતિમાં છે, શરીર શરીરમાં છે, ઇન્દ્રિય ઇન્દ્રિયમાં છે, ઘર ઘરમાં છે, કુટુંબ કુટુંબમાં છે, પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે. તારામાં કોઈ પરદ્રવ્ય નથી, તું તારા સ્વચતુષ્ટયમાં રહે છે, તું તારા શુદ્ધત્વને ધારણ કરીને, ચૈતન્યત્વને ધારણ કરીને બેઠો છે એવું સ્વીકાર કરવું એ ગુરુની આજ્ઞા છે. વર્તે આજ્ઞાધાર, શું ગજબ છે. ચલો થઈ ગયા પહેલી ગાથા. 35 નંબરની ગાથામાં શું આવી વાત? અહીંયા ત્રણેય યોગ એકત્વ થી, એટલે મન વચન કાય યોગ, એ તો લેવાના, એની સાથે ઉપયોગ. ખાલી મનમાં વિચાર કરવાથી કે વચનમાં વાત કરવાથી કે કાયામાં એ રીતે પ્રવર્તવાથી કાર્ય નહીં થાય. કર વિચાર તો પામ અને મન પામે વિશ્રામ, એટલે યોગ સાથે ઉપયોગ. ઉપયોગમાં વાણીમાં તો આત્મા આવે, વિચારમાં આત્મા આવે, અને પ્રવર્તનમાં પણ એ રીતે પ્રવર્તન થાય, શુદ્ધ પ્રવર્તન શરીરનું, પરંતુ એની સાથે સાથે ઉપયોગ. ઉપયોગમાં શુદ્ધાત્મા, યોગમાં અને ઉપયોગમાં. યોગમાં તો આવી ગયો ને આત્મા, વિચારમાં આવી ગયો આત્મા, વાણીમાં આવી ગયો આત્મા, બોલવામાં આવી ગયો આત્મા, વિકલ્પમાં આત્મા આવી ગયો, પરંતુ ઉપયોગમાં નહીં આવે. આત્મામાં તો ઉપયોગ છે, પણ ઉપયોગમાં આત્મા આવવો જોઈએ. આત્મામાં તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં આત્મા આવવો જોઈએ. આત્મામાં જ્ઞાન છે કે નહીં? બધા આત્મામાં જ્ઞાન છે કે નહીં? આત્મામાં તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં આત્મા આવવો જોઈએ. જ્ઞાનમાં આત્માનો અનુભવ, એ ખરી આજ્ઞા છે, એ ખરી આજ્ઞાનું પાલન છે. પોતાને પરમાત્મા, પોતાને પરિપૂર્ણ, પોતાને શુદ્ધાત્મા જોવે એ જ ગુરુની આજ્ઞા છે. પરદ્રવ્યનું કર્તૃત્વ તૂટવું જોઈએ, નિર્ભરતા આવી જોઈએ, નિર્ભયતા આવી જોઈએ, એ જ ગુરુની આજ્ઞા છે. વર્તે આજ્ઞાધાર, વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, આવી વાત. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વ થી વર્તે આજ્ઞાધાર. માયાચારી નહીં, એકત્વ, એકતા, એકતા. મનમાં જે, વચનમાં એ, ને પ્રવર્તનમાં કરે. બોલવું કાંઈ, કરવું કાંઈ, માનવું કાંઈ, કહેવું કાંઈ, વિચારવું કાંઈ, પ્રવર્તનમાં કાંઈ, એવી છલ કપટ માયાચારી પોતા સાથે નહીં. તું બોલે છે હું આત્મા છું તો તું માન. તારી વાણીમાં આવ્યો કે તું આત્મા છે ભાવ આવ્યો તો એવો અંદરમાં ભાવ ભાષણ કર. શરીર આદિ નું જ્ઞાન હોય પરંતુ આત્મા નું શ્રદ્ધાન હોય તો પર પ્રકાશ જ્ઞાન નું સ્વરૂપ છે, પણ ખરેખર શ્રદ્ધા દ્રષ્ટિ પ્રતીતિ અહમ બુદ્ધિ તો એક આત્મા એક આત્મા એક આત્મા માં થઈ જાય. આનું નામ છે વર્તે આજ્ઞાધાર. આનું નામ છે વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગણે પરમ ઉપકાર. ત્રણે યોગ એકત્વ થી વર્તે આજ્ઞાધાર. યોગમાં યોગની સાથે ઉપયોગ પણ લેવાનો છે. યોગ સાથે ઉપયોગ સમજાય છે. તો આ રીતે વર્તે આજ્ઞાધાર એટલે આજ્ઞા આધાર. આજ્ઞા આપની આજ્ઞા છે મારા જીવનનો આધાર છે. આજ્ઞાધાર આજ્ઞા આધાર આપની આજ્ઞા એ જ મારા જીવનનો આધાર છે. એ આજ્ઞાના આધારે હું જીવન જીવ. આપની શું આજ્ઞા છે? ઓબિડિયન્ટ હોય ને સ્ટુડન્ટ તો ટીચરની આજ્ઞા નું પાલન કરે. એમ્પ્લોય હોય તો બોસ ની આજ્ઞા. સાસુ હોય વહુ હોય તો સાસુ ની આજ્ઞા. પુત્ર હોય તો પિતાની આજ્ઞા. પુત્રી હોય તો માતાની આજ્ઞા. તો આજ્ઞામાં રહેવું એટલે જે કીધું એ રીતે પ્રવર્તવું. ખાલી સાંભળવું નહીં, ખાલી વિચારવું નહીં, ખાલી બોલવું નહીં, પ્રવર્તવું. પરિણમન અંદરમાં પરિણમન. જ્ઞાયક શું તો જ્ઞાયક રૂપે અનુભવ પોતાને પોતાને જ્ઞાન દર્શનમય માન, પોતાને ઉપયોગ સ્વરૂપ માન, પોતાને શુદ્ધ માન, પોતાને આત્મા માન, પોતાને જ્ઞાયક માન, પોતાને શરીરથી ભિન્ન માન, પોતાને સુખની ખાણ માન, પોતાને અનંત શક્તિથી ભરેલો એવો શક્તિવાન આત્મા માન. એ ભગવાનની ગુરુની આજ્ઞા. આગળ જો એક હોય 36 એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પંથ. આહા બહુ સરસ ગાથા છે, બહુ પ્રચલિત ગાથા છે. એક હોય ત્રણ કાળમાં ઘણી બધી જગ્યાએ લખેલી પણ હોય છે. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પંથ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમન. બહુ સરસ ગુરુદેવ શ્રી નું આ ગાથા ઉપરનું પ્રવચન છે. બહુ સરસ પ્રવચન છે ગુરુદેવ શ્રી નું. આ 36 નંબરની જે ગાથા છે એ ગાથા ઉપર બહુ સરસ પ્રવચન છે. જે પ્રવચનની પુસ્તક છે એમાં 160 નંબરના પાને ચાલી છે. હવે પ્રવચન આખું વાંચવું તો પોસિબલ નથી, પણ એનો સાર તમને કહેવાની કોશિશ કરું. એક હોય ત્રણ કાળમાં, એક હોય ત્રણ કાળમાં, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ. કોઈ પણ કાળમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત ભવ્ય જીવ એ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા રાખવા વાળો મંદ કશાઈ જીવ અગર પોતાનું કાર્ય કરવા અને સમ્યક દર્શન કરવા માટે અગર એ તૈયાર થયો છે તો એક જ માર્ગ છે જે માર્ગ ને અપનાવવાનો છે. મેં આખી પહેલા પાત્રતા કહી દીધી, એક કોમન પાત્રતા, સમ્યક દર્શન માટેની કોમન પાત્રતા અને એક પુરુષાર્થ પૂર્વક ની પાત્રતા. એક કોમન પાત્રતા કે ભાઈ સંઘની હોવો જોઈએ, પછી વિશુદ્ધિ એની લબ્ધિ હોવી જોઈએ એટલે કે એના પરિણામ વિશુદ્ધ હોવા જોઈએ, મંદ કશાઈ હોવો જોઈએ, ભવ્ય હોવો જોઈએ, દેવશાસ્ત્ર ગુરુ નો શ્રદ્ધાની હોવો જોઈએ, કદાચ જ્ઞાન ઉપયોગ હોવો જોઈએ, જાગૃત અવસ્થા હોવી જોઈએ. આ પ્રકારની એની જે પાત્રતા છે, અગર એ પાત્રતામાં આવી ગયો તો હવે જયારે એને અંદરમાં પોતાનું કાર્ય કરવા માટેનો પુરુષાર્થ ઉપાડવો હોય તો માર્ગ એક જ છે. ઘણી વાર આપણે કે અમારા ઘરે આવવાનો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. તમે ક્યાંયથી નહીં આવી શકો, એક જ રસ્તે આવવું પડે તો જ તમે પહોંચી શકશો. એટલા એક જ માર્ગ છે, નિશ્ચય અને વ્યવહાર બે માર્ગ છે ને. નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ ના. માર્ગ નું નિરૂપણ બે પ્રકારે છે, પણ માર્ગ તો એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પર્વ, પરમાર્થ નો પર્વ, પરમ અર્થ, પરમ અર્થ અર્થ એટલે પ્રયોજન, પ્રયોજન પરમ પ્રયોજન ની પ્રાપ્તિ કરવા માટેનો માર્ગ એક જ છે અને એ છે પોતાના શુદ્ધાત્મા નું અવલંબન. સમ્યક દર્શન જ્ઞાન સારી પ્રાણી મોક્ષ માર્ગ. શુદ્ધાત્મા નો અનુભવ, શુદ્ધાત્મા નું જ્ઞાન, શુદ્ધાત્મામાં અહમ, શુદ્ધાત્માની શ્રદ્ધા, શુદ્ધાત્મામાં લીનતા, એક જ માર્ગ છે સુખી થવાનો, બીજો કોઈ માર્ગ નથી. રાગ કરતા કરતા વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટ નહીં થાય, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય. બહુ ગજબની ગાથા છે. પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. હવે આવા માર્ગને, આવા પરમાર્થ માર્ગને પ્રેરવા વાળો, પ્રેરિત કરવા વાળો, બળ આપવા વાળો, સાથ આપવા વાળો, પુરુષાર્થ ઉપાડવા વાળો વ્યવહાર એક સાથે વ્યવહાર છે. એટલે હવે આમાં બે વસ્તુ સમજવાની છે કે જે શુદ્ધાત્મા છે, સામર્થ્ય ધ્યાનથી, જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, જે દ્રષ્ટિનો વિષય છે, જે કારણ પરમાત્મા છે, જે ધ્રુવ તત્વ છે, જે સમય નો સાર છે, જે દ્રષ્ટિ નો વિષય આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે, એ નિશ્ચય છે. અને એનું લક્ષ કરવા વાળી જે પ્રણતિ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ પ્રણતિ ને અહિયાં ગુરુદેશી વ્યવહાર કે છે. પ્રેરે તે પરમાર્થ તે વ્યવહાર સંબંધ, એટલે એ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે. ને એ વ્યવહાર જ ખરેખર પરમાર્થ ને પ્રેરે છે, પરમાર્થ નો આશ્રય લે છે, પરમાર્થ નું શરણ લે છે, પરમાર્થ નો સહારો લે છે, પરમાર્થ નું લક્ષ્ય કરે છે. એટલે પ્રણતિ વ્યવહાર છે જે પરમાર્થ ને પોષે. અહિયાં રાગ, જડની ક્રિયા, ઇન્દ્રિય જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, ભેદ નું જ્ઞાન, પર્યાય નું જ્ઞાન, ગુણસ્થાન નું જ્ઞાન, માર્ગસ્થાન નું જ્ઞાન, એ બધું બાદ કરી નાખ્યું અને જે મોક્ષ માર્ગ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ જે પર્યાય છે નિર્મળ, એને અહિયાં વ્યવહાર કે છે. અને એની સામે આત્મા છે એ નિશ્ચય છે. પોઈન્ટ પકડાય છે? પ્રેરે તે પરમાત્મા, તમે વાંચજો પ્રવચન, પ્રવચન ની એકાદ લાઈન તમને વાંચીને બતાવું તો તમને ખ્યાલ આવે જો અહિયાં શું કે છે. બરો એક મિનિટ, એક લાઈન તમને વાંચીને બતાવું. એક મિનિટ, હમણાં હું હમણાં મારા ખ્યાલમાં આવશે, આમાં ઘણો વિસ્તાર છે. હા જો અહિયાં છે, શુભ ભાવ કઈ મોક્ષ માર્ગ તરફ પ્રેરણા નથી કરતું. સમજાય છે? શું કે છે? શુભ ભાવ, એ શુભ ભાવ જે છે એ કઈ મોક્ષ માર્ગ તરફ પ્રેરણા નથી કરતું. પણ જેટલો શુભ અશુભ ભાવ નો ભાવો નો પૂર્ણતાના લક્ષ્ય અભાવ કરે, તે અરાગ ભાવ પરમાર્થ નો હેતુ છે. અરાગ ભાવ, આ લાઈન જોતી છે મને, અરાગ ભાવ એ પરમાર્થ નો હેતુ છે. પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર કરે, તો જે અરાગ ભાવ છે એટલે કે વિકરાગ ભાવ છે, એટલે કે મોક્ષ માર્ગ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ પર્યાય વિકરાગ ભાવ આત્મ જ્ઞાન છે, એ જ અરાગ ભાવ છે અને એ પરમાર્થ નો હેતુ છે. એ મોક્ષ માર્ગ છે, એ મોક્ષ તત્વના લક્ષ્ય પ્રગટ થતી નિર્મળ પર્યાય છે અને એ જ વ્યવહાર છે. આત્મા નિશ્ચય છે તો એની સામે પર્યાય વ્યવહાર છે. કઈ પર્યાય વ્યવહાર છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય વ્યવહાર. અને જયારે શુભ ભાવ ને ઉભો કરશો તો એ શુભ ભાવ વ્યવહાર થશે, તો એની સામે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય થશે નિશ્ચય. શુભ ભાવ વ્યવહાર ની સામે રત્નત્રય નિશ્ચય, અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ની સામે એ રત્નત્રય વ્યવહાર. કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિશ્ચય, ત્રણ વાત ઉભી કરી, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની નિર્મલ પર્યાય અને શુભ રાગ. હવે શુભ રાગ છે એની સામે જે મોક્ષ માર્ગ છે નિશ્ચય છે અને શુભ રાગ વ્યવહાર છે. આ બે ને કમ્પેર કરો તો શુભ રાગ વ્યવહાર છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય નિશ્ચય. હવે એને હટાવો અને ખાલી આત્મા ને પર્યાય રાખો તો આત્મા નિશ્ચય છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય વ્યવહાર છે. કારણ કે ભેદ છે, કારણ કે પર્યાય છે, કારણ કે એક સમય ની દશા છે, કારણ કે એ એક સમય નું પરિણામ છે અને એની સામે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરમાર્થ છે. પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમજ, આ વ્યવહાર પરમાર્થ ને પોષે છે. રાગ પરમાર્થ નો આશ્રય નહીં લઈ શકે, વિકરાગ ભાવ પરમાર્થ નો આશ્રય લઈ શકે. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય આત્મા ગણાશે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય આત્મા નહીં ગણાય. શુભ રાગ કરતા કરતા આત્મા નહીં ગણાય, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ દ્વારા આત્મા ગણાશે. એ ઉપયોગ જે બધે થી ખસીને સીધો આત્માને ગ્રહણ કરે છે એ ઉપયોગ વ્યવહાર અને આત્મા નિશ્ચય. આ બે વસ્તુ સમજો, આત્મા નિશ્ચય અને એ જે વિતરાગ ભાવ છે વ્યવહાર. કેટલી સરસ અહીંયા વાત કરી છે, એ જ વાત અહીંયા કરે છે. અરાગ ભાવ પરમાર્થ નો હેતુ છે, તે જ્ઞાન ની ક્રિયા છે, તે જ્ઞાન ની ક્રિયા છે. આ જ્ઞાન ની ક્રિયા છે વ્યવહાર છે, રાગ ની ક્રિયા ને અહીંયા છે ને. પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમજ, તો પરમાર્થ ને પ્રેરવા વાળું, પરમાર્થ ને પુષ્ટ કરવા વાળું કોણ છે, કયો ભાવ છે? તો કે આ વ્યવહાર નો ભાવ. કયો? તો કે રત્નત્રય નો ભાવ. થોડી વાત સમજવાની કોશિશ થશે. મેં ત્રણ વસ્તુ ઉભી કરી, કઈ ત્રણ વસ્તુ ઉભી કરી? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મલ પર્યાય અને રાગની પર્યાય, શુભ રાગ, સ્વાધ્યાયનો ભાવ, ચિંતન મંથનનો ભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ, આ બધો શુભ ભાવ છે. તો આ શુભ ભાવ વડે આત્મા, આ શુભ ભાવ વડે આત્મા નહીં પ્રેરાય, આત્મા નહીં પકડાય, આત્મા નહીં ગ્રહાય, આત્મા નહીં અનુભવાય, આત્મા નહીં રેડાય. આ રાગ છે, આનું લક્ષ્ય પર તરફ છે. આ રાગ નું લક્ષ્ય ભેદ તરફ છે. આ રાગ નું લક્ષ્ય દેવશાસ્ત્ર ગુરુ તરફ છે. આ રાગ નું લક્ષ્ય વિકલ્પ તરફ છે. તો એનાથી આત્મા નહીં પકડાય. તો એવું જ્ઞાન કે જે રાગ ને નથી પ્રેરતું, પરમાર્થ ને પ્રેરે છે, એ જ્ઞાન વ્યવહાર છે. જે જ્ઞાન સીધો જ્ઞાયક ને પકડે છે, એ અતિન્દ્રિય જ્ઞાન છે, એ વ્યવહાર છે, એ સાચો મોક્ષ માર્ગ છે. એ જ સાચી આત્મિક દશા અને આત્મિક પ્રણતિ ને તાત્વિક પ્રણતિ છે કે જે આત્માને ગ્રહે છે. બહુ બહુ સરસ ગાથા છે. પોઈન્ટ આ પકડાય છે તમને? થોડી ગાથા માર્મિક છે. અહિયાં નિશ્ચય વ્યવહાર નું સ્વરૂપ સમજાય. પરમાર્થ એટલે નિશ્ચય. બે વાર એવો શબ્દ, એક હોય ત્રણ કાળમાં, પરમાર્થ નો પંથ, નિશ્ચય ને ગ્રહણ કરવાનો પંથ એક છે. એક વિકરાગ ભાવ, એક સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્ય પણતી દ્વારા પરમાર્થ પકડાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પ્રેરે તે પરમાર્થ ને. પ્રેરે એટલે પ્રગતિ કરે, પુષ્ટિ કરે, વૃદ્ધિ કરે. એ વ્યવહાર સંબંધ સંવર છે, એની પછી નિર્વિરા છે, એની પછી મોક્ષ છે. એ પરમાર્થ ને પ્રેરે છે, પરમાર્થ ની પુષ્ટિ કરે છે. એકવાર આત્મામાં લીન થયો, વારંવાર લીન થાય છે, ઉપયોગ અંદર માં લીન થાય છે, સીધો આત્મામાં લીન થઈને ઠરે છે. કોઈ રાગ નું, કોઈ ભેદ નું, કોઈ પર નું લક્ષ્ય કર્યા વગર સીધો અંદર માં ઠરતો જાય છે, ઠરતો જાય છે, ઠરતો જાય છે. એ વ્યવહાર છે જે આત્માને પરમાર્થને પુષ્ટ કરે છે, પ્રેરે છે, એની વૃદ્ધિ કરે છે, એમાં લીનતા વધે છે, ચારિત્રની દશા વધે છે, ગુણસ્થાન વધે છે. એ જે રત્નત્રયનો ભાવ છે, જે પ્રગતિ પામે છે, એ વ્યવહાર છે. ગુરુદેશના પ્રવચનમાં વાત બહુ આવે છે. શુદ્ધાત્માને નિશ્ચય કે છે કે શુદ્ધાત્માને અનુભવવા વાળી પર્યાય એ વ્યવહાર છે. એટલે અહીંયા રાગનો, જડની ક્રિયાનો, ઇન્દ્રિયનો, ઇન્દ્રિય જ્ઞાનનો, પરલક્ષી સંરક્ષણ જ્ઞાનનો અહીંયા નિષેધ કર્યો છે કે એ પરમાર્થને પ્રેરવા વાળો નથી, પુષ્ટ કરવા વાળો નથી, અનુભવ કરવા વાળો નથી. કારણ કે રાગ છે, આશ્રવ છે. આશ્રવ તત્વ વડે આત્મા જીવ તત્વ નહીં પકડાય, અજીવ તત્વ વડે જીવ તત્વ નહીં પકડાય. સંવર નિગ્રહ અને મોક્ષની પર્યાય છે એ વ્યવહાર છે. એ પરમાર્થને પ્રેરવા વાળી, પુષ્ટ કરવા વાળી, વૃદ્ધિ કરવા વાળી, એ નિર્મળ પરિણતિ એ વ્યવહાર છે. સુખસુ અર્થ ગુરુદેશ કાર્યા. નિશ્ચય વ્યવહાર સમજાયું? ક્યાં લગાડી નિશ્ચય વ્યવહાર? દ્રવ્ય નિશ્ચય તો પર્યાય વ્યવહાર. કઈ પર્યાય? રાગની પર્યાય નહીં, જડની ક્રિયા નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, પરલક્ષી જ્ઞાન નહીં. કઈ પર્યાય વ્યવહાર છે? સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્ય પર્યાય. અહીંયા લખ્યું ને, અરાગ ભાવ પરમાર્થ નો હેતુ છે. પરમાર્થ ને પ્રાપ્ત કરવાનું કારણ અરાગ ભાવ છે. રાગ ભાવ નહીં, વિતરાગ ભાવ. વિતરાગ ભાવ એ પરમાર્થ ને પ્રાપ્ત કરે. રાગ દ્વેષ રહિત પ્રણતિ પરમાર્થ ને ગ્રહણ કરે. ઇન્દ્રિય જ્ઞાન નું અવલંબન છોડી અતિન્દ્રિય આત્માને પકડવા વાળી જે જ્ઞાન ની પ્રણતિ છે એ પરમાર્થ ને પ્રેરે છે. આ ગાથા બહુ સરસ છે. સમજાયું? તો બે ગાથા થઈ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ઘણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વ થી વર્તે આજ્ઞા. આજ્ઞા શું છે એ માનવું, આજ્ઞા. આજ્ઞા શું છે? ભગવાનની, ગુરુની આજ્ઞા. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, આ આજ્ઞા છે. આ ગુરુની આજ્ઞા માનવી કહેવાય, શિરોધાર્ય રાખવી કહેવાય. કે હા, હું માનું છું કે આખા વિશ્વમાં સુખી થવાનો એક જ માર્ગ છે, સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાનો એક જ માર્ગ છે, મોક્ષમાં જવાનો એક જ માર્ગ છે, સુખી થવાનો, વિતરાગ ભાવ પ્રગટ કરવાનો એક જ માર્ગ છે. અને એ માર્ગ કયો છે? પરમાર્થનો પંથ. એટલે આત્મતત્વનું અવલંબન લેવું એ જ ખરેખર માર્ગ છે. એ જ વ્યવહાર ખરેખર નિશ્ચયને સબળતા આપે છે, બળ આપે છે, પુષ્ટિ કરે છે, હેતુ બને છે, કારણ બને છે, અને પછી મોક્ષરૂપી કાર્યની પ્રાપ્તિ થાય છે. એ રીતે બે ગાથા થઈ. હવે ત્રીજી ગાથા, જો આજની ત્રીજી ગાથા. હવે શું કહે છે? આ आज आखो मार्ग सांभळो, विधि सांभळी, जे विधान सांभळ्यु, मोक्ष मार्ग नु स्वरूप समझियो, परमात्मा नु स्वरूप समझियो, व्यवहार नु स्वरूप समझियो, गुरु नु स्वरूप समझियो, एनी आज्ञा मा आव्यो, एनो उपकार समझियो, एनी प्राप्ति नो योग नु महत्व समझियो, तो हवे 38 नंबर नी गाथा मा, 37 नंबर नी गाथा मा सुके एम विचारी अंतरे शोधे सदगुरु योग। जारे अंदर थी विचार आयो, निर्णय थयो કે સુખી થવાનો એક જ માર્ગ છે અને એ માર્ગ બતાવનાર સદગુરુ છે, તો સદગુરુ નો યોગ શોધે છે, સદગુરુ ને શોધે છે। ગુરુદેવજી એ શોધ કરી ને સતની, ગુરુની, પાત્રા વગરના ગુરુ, વસ્ત્ર વગરના ગુરુ ગુરુદેવજી ગોત્યા ને, કમી ખામી લાગતી હતી ને સંપ્રદાયમાં, સતની ખામી લાગતી હતી ને, કઈ ગમતું નતું, પાતરા રમતા હતા ને, જે પાતરા હોય ને એ પાતરા રમતા હતા, તો અંદર થી ગમતું નતું કે આ પાતરા રમવા માટે દીક્ષા નથી થતી। નાનપણથી સતની શોધ અને એની કમી લાગતી હતી, કઈક મિસિંગ છે, કઈક મિસિંગ છે, કઈક કઈક અધૂરું છે, કઈક કઈક ખૂટી રહ્યું છે, કઈક જોયે છે, કઈક કમી લાગી રહી છે। શોધે સદગુરુ યોગ, જો એક અંદર થી એની શોધ, સદગુરુ ની શોધ ચાલુ થઈ, સતની શોધ, સતની જંખના, સતને પ્રાપ્ત કરવાની તાલા એવી જાયગી, કારણ કે અંદર માં વિચાર થાય, એમ વિચારી અંતરે, આપણે વિચાર નથી કરતા, આપણે વિચાર જ નથી કરતા કે આ કાળમાં દેવશાસ્ત્ર ગુરુ નું મળવું, સતગુરુ નું મળવું, સતશાસ્ત્ર નું મળવું કેટલું દુર્લભ છે, એનો વિચાર નથી કરતા। આપણને તો કેટલી સહેલાઈથી મળી ગયું છે, આપણને તો આ વાત કેટલી સહેલાઈથી પ્રાપ્ત થઈ ગઈ છે, આપણને ક્યાં કોઈ પરિશ્રમ ઉપાડવો પડ્યો છે, આપણને ક્યાં કોઈ તકલીફ ઝેલવી પડી છે, આપણને ક્યાં કોઈ ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા છે, આપણે તો આમ કે ને તૈયાર માલ મળ્યો છે હાથમાં। ગુરુદેવશ્રી છે, સુગાનીજી છે, સમજાય છે, કેવા કેવા જીવો છે કે જેમને સતની શોધ કરી, ખોજ કરી, વિચારણા કરી, ઝંખના અંદરમાં તાલાવેલી અંદરમાં લાગી, શોધે સદગુરુ યોગ। જો સદગુરુ ની પ્રાપ્તિ અને સદગુરુ ના યોગ ની પ્રાપ્તિ બહુ અંતર છે। સદગુરુ મળી ગયા, એકાદ પ્રવચન સાંભળી લીધું, એનાથી કામ નહીં થાય, સદગુરુ નો યોગ, સદગુરુ ના સમાગમ માં રહેવું, સદગુરુ કેવી રીતના હાલે છે, કેવી રીતના ચાલે છે, કેવી રીતના ઉઠે છે, કેવી રીતના બેસે છે, કેવી રીતના આહાર લે છે, કેવું જીવન જીવે છે, કેવો વૈરાગ્ય છે, કેવી વિરક્તા છે, એમના યોગ માં રહીને સમજાશે। ખાલી સદગુરુ ની પ્રાપ્તિ નહીં, એમના યોગ ની પ્રાપ્તિ, એમની નિકટતામાં રહેવું, એમના અધિક અધિક પરિચયમાં આવવું, સમજાય છે। સદગુરુ નો યોગ પ્રાપ્ત થવો દુર્લભ છે, યોગ પ્રાપ્ત થવો। એક એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, આહા સદગુરુ નો યોગ પ્રાપ્ત થવો। પ્રત્યક્ષ એમના પ્રવચન છે, પ્રત્યક્ષ એમની વાણી સાંભળવા મળે, આહા હા, તે યોગને ના છોડે, આત્માર્થી હોય યોગને ના છોડે। કેટલા જીવો તમે જુઓ નાની નાની ઉંમરમાં, કેટલા જીવો સોનગઢમાં ગુરુદેવજી ના પરિચયમાં આવ્યા પછી કેટલા જીવો સોનગઢમાં વસી ગયા, ધંધા વ્યાપાર નોકરી આદિ બધું છોડીને, કેટલા જીવો સોનગઢ જઈને વસી ગયા, કેટલા જીવો સદગુરુનો યોગ પ્રાપ્ત કર્યો, કેટલા જીવો પોતાનું કાર્ય કર્યું, કેટલા જીવોનું ભવિતવ્ય જાગ્યું, કેટલા જીવોનું હોનાર જાગ્યું, કેટલા જીવોની યોગ્યતા ને પાત્રતા જાગી કે સદગુરુ મળ્યા તો એમના યોગ થી એ વંચિત ન રહ્યા। કેટલા બેનો બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ત્યાં રહી ગયા સદગુરુના યોગ ને પ્રાપ્ત કરવા માટે। કોઈ ગમતી વસ્તુ હોય તેનો વિરહ ન ગમે, બાળકને કોઈ રમકડું ગમતું હોય તો એને તમે હાથમાંથી લઈ લો તો એને ગમે નહીં, એવી રીતના આત્માર્થી માટે આહા હા હા, ગમતી વસ્તુ બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુ, સદગુરુ, સદગુરુનો યોગ, જીનવાણી, સતશાસ્ત્ર, આ વાત ગમતી છે અને એનાથી દૂર રહેવું નથી ગમતું, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. હજી નાનો વિચાર કરજો, સદગુરુ યોગ, સદગુરુ અને સદગુરુ નો યોગ પ્રાપ્ત થયો. એ યોગ માં રહેવાથી આપણી વિશુદ્ધિ શું થાય છે? યોગ માં રહેવાથી, સદગુરુ ના યોગ માં, સાનિધ્ય માં રહેવાથી શું થાય? સોનગઢ જેવા ક્ષેત્રમાં જાઓ તો ભાવ બદલાઈ જાય છે કે નહીં? કહો. સમય શિખર જાઓ, પાલિતાણા જાઓ, ગિરનાર જાઓ, ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર આદિ સિદ્ધ ક્ષેત્રમાં, અતિશય ક્ષેત્ર, તીર્થ ક્ષેત્રમાં જાઓ તો ઓટોમેટિક ભાવ બદલાઈ જાય છે કે નહીં? એવો નિમિત્ત નિમિત્ત સંબંધ. સામે ગુરુદેવજી બિરાજમાન હોય તો તમે અંદરમાં સહજ ખોટા ભાવ નહીં આવે, એવો નિમિત્ત નિમિત્ત સંબંધ છે. યોગ, એ યોગ, એ યોગ ઉત્કૃષ્ટ, તો યોગ નું પરમન પણ ઉત્કૃષ્ટ થશે. યોગ ઉત્કૃષ્ટ છે, સમોસર માં સાક્ષાત ભગવાન બિરાજમાન છે, યોગ ઉત્કૃષ્ટ છે, તો કેટલા જીવ પોતાનું કાર્ય કરે છે. હવે એ અપવાદ છે કે કોઈ વિરોધ કર્યો, મારી થી નીકળી ગયો અને વિરોધ કર્યો, અપવાદ છે, એ અપવાદ છે. પરંતુ રાજમાર્ગ શું છે? કે એવા યોગ માં કેટલા જીવ મુનિ દીક્ષા ધારણ કરે છે, અણુવ્રત ધારણ કરે છે, મહાવ્રત ધારણ કરે છે. અરે એક નેમિનાથ ભગવાને શું ઘોષણા કરી કે 12 વર્ષ પછી દ્વારિકા બળશે? એ ભગવાન ની વાણી અને ભગવાન ના વચન અને કેવળ જ્ઞાન માં આવેલી વાત સાંભળીને ક્રમબદ્ધ નો નિર્ણય જેને છે, આસ્થા છે, એવા જીવો એ વાત સાંભળીને કેટલા જીવો મુનિ દીક્ષા ધારણ કરી આત્મકલ્યાણ કરવા માટે નીકળી ગયા? બોલો, શું 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 સમજો છો? આચાર્ય કહે છે, કૃપાનુદે કહે છે, સદગુરુ નો યોગ પ્રાપ્ત થવો કેટલો દુર્લભ છે. અથવા શાસ્ત્ર નો યોગ પ્રાપ્ત થવો, મંદિરો પ્રાપ્ત થવા, પ્રતિમાઓ પ્રાપ્ત થવી, ભગવાન પ્રાપ્ત થવા, વાત પ્રાપ્ત થવી, કેટલું કેટલી દુર્લભતા છે. એ દુર્લભતા આપણને ક્યાં થાશે? ક્યાં એની મહત્વતા આવે છે જેવી આવી જોઈએ? વિષય ભોગો ની મહત્વતા આવે એના કરતા અનંત ગુણી મહત્વતા, મહિમા, રૂચિ, આકર્ષણ, અટ્રેકશન અને પ્રભાવ દેવશાસ્ત્ર ગુરુ અને દેવશાસ્ત્ર ગુરુ એ બતાવેલો જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્મા ની એના કરતા અનંત ગુણી મહિમા અને અંદર માં એની એની વાત રૂચવી જોઈએ. એટલે કે શુદ્ધાત્મા રૂચવો જોઈએ તો ખરેખર તું સદગુરુ ના યોગ માં રહીને કઈ શીખ્યો. આપણે કહીએ ને ટીચર પાસે જાય છે તો બેટા કઈ શીખી ના આવશે. ટીચર ના સાનિધ્યમાં રહે છે, સ્કૂલ માં રહે છે 5-6 કલાક, તો કઈક શીખી ના આવજો. આ શીખાઈ ગયું, આ ચેપ્ટર થઈ ગયું, આ સબ્જેક્ટ થઈ ગયો, આ કોર્સ પૂરો થઈ ગયો. સમજાય છે? કઈક શીખે છે ટીચર એટલે કઈક શીખે, કઈક શીખડાવનાર વ્યક્તિ, કઈક શીખવા શીખવા વાળા, શીખડાવવા વાળા વ્યક્તિ, એમની પાસે શીખવાનું છે. તો સદગુરુ ના યોગ પાસે, સદગુરુ નો યોગ પ્રાપ્ત થાય તો સદગુરુ પાસે શીખવાનું છે, જીવન જીવવાની કળા શીખવાની. સદગુરુ શું શીખડાવે છે? સદગુરુ શું કરે છે? પોતાનું જીવન જીવે છે, આનંદમય જીવન જીવે છે, જ્ઞાયકમય જીવન જીવે છે, જ્ઞાતામય જીવન જીવે છે, અકર્તામય જીવન જીવે છે, નિર્ભાર જીવન જીવે છે, નિશંક જીવન જીવે છે, અસ્થિની મસ્તીમાં જીવન જીવે છે, પ્રસન્નતાથી જીવન જીવે છે. તો એ કળા શીખવાની છે કે જો ગમે તેવો ઉદય પ્રસંગ આવ્યો, ગુરુદેવથી વિચલિત ન થયા, કોઈ સાથ આપ્યો ન આપ્યો, ગુરુદેવથી વિચલિત ન થયા, કોઈએ વિરોધ કર્યો તો જો ગુરુદેવજીએ કોઈએ વિરોધ કર્યો એને વિરોધ કરવા વાળો ના જોયો, એને ભૂલેલા ભગવાન જોયા. હવે બોલો આ યોગ કેટલો ઇમ્પોર્ટન્ટ છે કે જેની પાસેથી જીવન જીવવાની કળા મળે છે. આ હા, કેટલી સરસ લાઈન છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એક હોય કનેક્ટેડ છે, જે 36 નંબર ની ગાથા છે એનાથી આ ગાથા કનેક્ટેડ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થી નું બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થી નું બીજું નહીં મન રોગ. મનમાં બીજો કોઈ રોગ નહીં. ખ્યાતિ, લાભ, પૂજા, ચાહના, ઈચ્છા, વાંછા, તૃષ્ણા, માન, પ્રતિષ્ઠા આદિ ની કોઈ ભૂખ નહીં. બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થી નું, એક પોતાનું કાર્ય કરવાનું, એક પોતાનું કાર્ય કરવા સિવાય બીજું કોઈ કામ નહીં. એક અંદર માં સમ્યક દર્શન ની પ્રાપ્તિ, જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ, આત્માનું અવલોકન, આત્માની પ્રતીતિ, આત્માની અનુભૂતિ કર્યા સિવાય બીજું કોઈ કામ નહીં. બીજો કોઈ રોગ નહીં, બીજી કોઈ વાંછા નહીં, બીજી કોઈ તૃષ્ણા નહીં. ઉદયમાં, સંયોગમાં જે હોય તે હોય. શું બહુ ગજબ છે. આત્મસિદ્ધિ એટલે અનેકો અનેકો શાસ્ત્રોના રહસ્યનો નિચોડ છે. નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન, અંતરંગ બહિરંગ, પ્રણતિ, સાધના, આરાધના, ભક્તિ, પૂજા, જ્ઞાન, આચરણ, ચારિત્ર, શ્રદ્ધા નું જે સ્વરૂપ સમજાયું છે અદભુત. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. કામ એક આત્માર્થી, બોલો, મંદિર માં આવીને એક આત્માર્થપણું ન પોષ્યું તો તું શું આવ્યો? કર્તાપણું પોષ્યું, માનનું પોષણ કર્યું, ક્રોધનું પોષણ કર્યું, અભિમાનનું પોષણ કર્યું, દીનતાનું પોષણ કર્યું. અમને આગળ ન લાવ્યા, અમને બોલાવ્યા નહીં, અમને ગાવા ના દીધા, અમને બોલવા ના દીધા, અમારું નામ ન લીધું, અમને અમને બોલાવ્યા નહીં. અંદરથી દીનતા, ઓછા, ઘીણ એવો ભાવ આવે. આત્માર્પણ નથી, યા તો માન નું પોષણ યા તો દીનતાનું પોષણ. આ આત્માર્પણ નથી. આત્માર્પણ એટલે જે થાય, જે ઉદય હોય, જે માન અપમાન ના પ્રસંગ બને, જે ખાતીલા પૂજારી ના પ્રસંગ બને, જે પણ યશ કીર્તિ અપયશ કીર્તિ ના પ્રસંગ બને, હું એનો માત્ર જ્ઞાતા જ્ઞાતા જ્ઞાતા. આ વાણીનો, આ બોલવાનો, આ ગાવાનો, આ કાર્ય કરતાનો હું ખરેખર કરતા નથી. બારમાં કાર્યકર્તા થઈ જાય, મંત્રી થઈ જાય, ટ્રસ્ટી થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, તો મારું કાર્ય નથી. ઠીક છે, ભાવ આવ્યો, એ રીતે પ્રવર્તન થયું, એ રીતે યોગનું પ્રવર્તન થયું, એ રીતે ઉપયોગનું પ્રવર્તન થયું, એ રીતે બાહ્ય વ્યવસ્થા બની, બનાવી, કરી, બધું કર્યું, પરંતુ શ્રદ્ધાંતમાં હું આનું કરતા નથી. એ આત્માર્પણ. બીજો નહીં મન રોગ. આ બીજા મન રોગમાં આખું મનુષ્ય ભવ શું કહેવાય, નિરર્થક થઈ જાય છે. મનમાં બીજો કોઈ રોગ ઉત્પન્ન થયો, નામનો રોગ, નામ ખ્યાતિ પ્રાપ્ત કરવાનો રોગ, આ રોગ છે, આત્માનો રોગ છે. તન રોગ નહીં, મન રોગ. અહીંયા તો લખ્યું બીજો નહીં મન રોગ, કારણ કે આ બધા વિચારો મનમાં મનમાં ચાલે છે ને. ખ્યાતિ, લાભ, પૂજા, માન, પ્રતિષ્ઠા આદિનો વિચાર મનમાં, શું એક એક પંક્તિ જો. બીજો નહીં તન રોગ નહીં, બીજો નહીં મન રોગ. આત્માથી બીજો કોઈ મનમાં રોગ ન હોય, વિકલ્પ ન હોય, રાગ ન હોય, ઈચ્છા ન હોય, તૃષ્ણા ન હોય. કામ એક આત્માથી નું બીજો નહીં મન રોગ. એક કામ, એક કામ, એક જ્ઞાયક ની પુષ્ટિ, અકર્તા ની પુષ્ટિ, ભેદ જ્ઞાન ની પુષ્ટિ, અભેદ ની પુષ્ટિ, સમ્યક દર્શન ની પુષ્ટિ, આત્મા ની પુષ્ટિ, પ્રાણામિક ભાવ ની પુષ્ટિ. બસ એક આત્મા પ્રાપ્ત કરો, આત્મા પ્રાપ્ત, આત્મા, 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 આત્મા સિવાય બીજું કાંઈ નહીં. અને એને છોડીને અગર તું બીજે બધે જાય છે, તે મનનો રોગ છે. રોગ છે, રોગ તને મારી નાખશે. જેમ શરીરનો રોગ શરીરને નષ્ટ કરી નાખે છે, હવે આ ઓર્ગન પતી ગયું, હવે આ ઓર્ગન ખતમ થઈ ગયું, હવે લંગ્સ પતી ગયા, લીવર પતી ગયું, કિડની પતી ગયા, હાર્ટ પતી ગયું, બ્રેન પતી ગયું, પતી ગયું, પતી ગયું, હવે કાંઈ નથી, કાંઈ નથી શરીરમાં, હવે કાંઈ નથી, હવે કાંઈ નથી ચાલતું, ખતમ. આ રોગ અંદરમાં ફેલાઈને એક એક અંગને જેમ જેમ એના પર શું કહેવાય, આક્રમણ કરીને એક એક અંગને નષ્ટ કરે છે, એવી રીતના મનનો રોગ આત્માની સુખ શાંતિને નષ્ટ કરે. બીજો નહીં મન રોગ, બહુ સરસ ગાથા છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. કામ એક આત્માર્થી નું બીજો નહીં. સંકલ્પ લો, સંકલ્પ લો કે એક કામ આત્માર્થી નું એક જ કામ, આત્માર્થપણું પોષવું એક જ કામ, નાયક ની પુષ્ટિ એક જ કામ, અભેદ ની પુષ્ટિ એક જ કામ. જે પણ વાત સમજો છો અભેદ માટે, અભેદ ને સમજવા માટે, કોઈ પણ પ્રકરણ હોય, અભેદ ની દ્રષ્ટિ, એકરૂપતા ની દ્રષ્ટિ, જ્ઞાયક ની દ્રષ્ટિ, આત્મા ની દ્રષ્ટિ, બીજો કોઈ રોગ નહીં. બરાબર, જેવું ત્રણ ગાથા થઈ ગઈ, ત્રણ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. આના ઉપર આપણે ઘણી ચર્ચા કરી. શોધે સદગુરુ યોગ. કામ એક આત્માર્થ નું, આત્માર્થ, 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 આત્મ અર્થ, આત્મ અર્થી બનજે, આત્માનો અર્થી બનજે, આત્માની મુખ્યતા. અર્થ એટલે આત્માની મુખ્યતા, આત્મા જ પ્રયોજન, પ્રયોજન ભૂત પદાર્થ, અર્થ, અર્થ પ્રયોજન. એક આત્મ કલ્યાણ કરવું એ જ પ્રયોજન હોવું જોઈએ. આપણે પૂર્વમાં દ્રવ્યલિંગી મુનિ બનીને પણ અટક્યા છે, અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ અટક્યા છે, બાહ્ય દિગંબર વેશ ધારણ કરીને પણ અટક્યા છે. કોઈને કોઈ રોગ અંદરમાં સતાયો છે, ઘૂસી ગયો છે, એનું પોષણ થયું છે, એનું મૂળ કારણ નિષ્ઠા છે, એનું મૂળ કારણ અજ્ઞાન છે, એનું મૂળ કારણ ના સમજ છે, વિપરીત માન્યતા ને અણસમજ છે. એનું મૂળ કારણ પરમાં સુખ બુદ્ધિ પરનું આકર્ષણ ને અટ્રેક્શન છે. એનું મૂળ કારણ તારા સ્વભાવથી તું અજ્ઞાત છે, અજાણ છે. બહુ 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 ખરેખર શબ્દ નથી મળતા, ઘણી વાર પોતાના અંતરંગના ભાવોને વ્યક્ત કરવા માટે. શું એક એક ગાથાના ભાવ છે. કામ એક આત્માર્થીનો બીજો નહીં મનનો. ક્યાંય કરતા ભાવ પોષાય, ક્યાંય એકત્વ પોષાય. મનમાં, વચનમાં, કાયામાં, માનમાં, નામમાં, પ્રતિષ્ઠા, ખ્યાતિ, લાભ આદિમાં તરત પાછો વળો, તરત ઉપયોગને પાછો વાળો, તરત જ્ઞાનને પાછો વાળો, તરત પ્રણામને પાછા વાળો, તરત આત્માર્થપણ પોષો, તરત ક્યાંથી હટો, તરત એ નુકસાનદાયી પરિણામ લાગવા જોઈએ, અહિતકારી લાગવા જોઈએ, હે લાગવા જોઈએ, તરત એનાથી બચો, તરત આત્માને પાછો વાળો, તરત એનાથી સુરક્ષિત કરી નાખો. માસ પહેરો છો કે નહીં? હવે પાછા પહેરો, બધા માસ પહેરો. સંક્રમિત ન થાવ, રોગથી સંક્રમિત ન થાવ, મન રોગથી આત્મા સંક્રમિત ન થાય. ભેદ જ્ઞાન નું માસ્ક પહેરો, ભેદ જ્ઞાન નું માસ્ક પહેરી રાખો, પહેરી રાખો, માસ્ક પહેરી રાખો, માસ્ક પહેરી રાખો, ભેદ જ્ઞાન નું માસ્ક પહેરી રાખો કે મન રોગથી આત્મા સંક્રમિત ન થાય. આ મન નો સૌથી પહેલા મન રોગ, મનમાં બધા વિચારો આવે, વિકલ્પો આવે, વચન અને કાયા તો પછી, પેલા મનમાં મારે ટ્રસ્ટી બનવું છે, મારે કાર્યકર્તા બનવું છે, મારે વક્તા બનવું છે, મારે આ બનવું છે, મારે તને તને ભગવાન નથી બનવું, તને હજી વક્તા શ્રોતા જ બનવું છે, તને હજી કાર્યકર્તા ને ટ્રસ્ટી બનવું છે, અને મંત્રી ને પ્રધાનમંત્રી જ બનવું છે, તને હજી સાસુ બહુ જ બનવું છે, તને હજી માતા પિતા જ બનવું છે, ગુરુ શિષ્ય બનવું છે. અરે તને આત્મા ભગવાન કેમ નથી બન્યું? દ્રવ્યલિંગી મુનિ બનીને, ગુરુ બનીને, શિષ્ય નો કરતા ભાવ, આ વેશ નો કરતા ભાવ, બોલો વિચાર કરો. બહુ ગજબ ગાથાઓ છે. આગળ જુઓ. હવે તો બહુ સરસ છે. 38 લાસ્ટ ગાથા લઈએ, સમય પણ આપણો થઈ જશે. 38 નંબર ની ગાથા છે. જો 38 નંબર ની ગાથા. કશાય ની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ ની વાત. આત્માર્થી ના લક્ષણ બતાવ્યા. કશાય ની કેટલા લક્ષણ બતાવ્યા? 38. કશાય ની ઉપશાંતતા પહેલો લક્ષણ. ખાલી કશાય માં માન કશાય નહીં, બધા જ કશાય લઈ લેવા, બધા જ વિભાવ ભાવ ની ઉપશાંતતા, શાંત થા. એટલી બધી વિશુદ્ધ ભાવની વૃદ્ધિ થઈ રહી છે કે સંકલેશ ભાવ શાંત પડી જાય. કશાય ની અગ્નિમાં નહીં બળ, કઈ પણ થાય, કરતા ભાવની અગ્નિ, માન કશાય ની અગ્નિ, ક્રોધ ની અગ્નિ, અગ્નિ છે, અગ્નિ બાળવા સિવાય બીજું કઈ ના કરે. અગ્નિ બાળવા સિવાય, અગ્નિમાં હાથ નાખે ને ન બળે એવું બને નહીં. કશાયમાં હાથ નાખે અને ન બળે, શાંતિ બળશે, તારી વિકરાગતા બળશે, તારા આત્માનો ભાસ થશે, ઘાતી કર્મ બંધાશે, મોહ પુષ્ટ થશે, દર્શન મોહ બંધાશે, સંસાર વધશે, પરાવર્તન પરિવર્તન પરિભ્રમણ વધ્યા સિવાય કાંઈ નહીં થાય, અગર કશાય તીવ્ર રહેશે તો. અને કશાયમાં મૂળ મિથ્યાત્વ, કશાય સૂર્યમજી સાથે મિથ્યાત્વ, રાગ દ્વેષ મોહ આદિ બધાનું એક નામ કશાય આવી ગયું. એટલે માટે અહીંયા લીધું કશાય. કશાય એટલે મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કશાય, યોગ. કશાય એટલે અનંતાનંદી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજરન, બધું જ. નવ કશાય, નવ ન કશાય, હાસ્ય, રતિ, હર્ષ બધા જ લઈ લેવા. અરતિ, શોક, ભય, જુગુપ્સા આદિ ત્રણ વેદ. ઉપશાંતતા, ઉપશાંતતા, કશાયની ઉપશાંતતા. ગુરુદેશ્યામાં કહે છે, તત્વ નિર્ણય, તત્વ ચિંતન, સ્વાધ્યાય, ભેદ વિજ્ઞાન વગર કશાય ઉપશમ થશે, ઉપશાંત થશે? એનું મૂળ કારણ અગર નહીં આપીએ તો કાર્ય થશે? કશાય ની ઉપશાંતતા કરવી તે કાર્ય છે. કારણ તો આપો. કારણ છે તત્વજ્ઞાન, ભેદ વિજ્ઞાન, આત્મન જ્ઞાન, ભેદ વિજ્ઞાન, બે દ્રવ્ય ની ભિન્નતા, ઉદય ની સ્વતંત્રતા, તારા મૂળ સ્વરૂપ ની અંદર માં પ્રતીતિ. એ જ મૂળ કારણ છે કશાય ની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ, કઈ નહીં જોયેલી, એક માત્ર મોક્ષ ની અભિલાષા. ચાહના પણ કરવી હોય, ચાહના પણ કરવી હોય તો મોક્ષ ની ચાહના કરવી, ચાહના કરવી હોય તો વિકરાગ ભાવ ની ચાહના કરજે, આત્મા ની ચાહના કરજે, અનુભવ ની ચાહના કરજે. મને એક અનુભવ, મારી અંતરંગ શાંતિ ના વેદન સિવાય, સુખ ના વેદન સિવાય, વિતરાગ ભાવ ના વેદન સિવાય મને ખ્યાલ નથી જોતી. કારણ કે ખરેખર એ જ મારી સ્વાભાવિક પ્રણતિ છે. સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થવા વાળી પ્રણતિ એ જ ખરી મારી પ્રણતિ છે, એ જ ખરી મારી પર્યાય છે. રાગ દ્વેષ ના ભાવ, કશાય ભાવ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, પુણ્ય નો ઠાઢ બાટ હોય, ચક્રવર્તી જેવી સંપદા હોય એની મને ચાહના નથી, આત્મારથી એની ચાહના ના હોય, એવી વિશુદ્ધિ અંદરમાં વધે અને એ પુણ્ય પ્રકૃતિ બંધાય અને એ યોગ બને, એ વસ્તુ અલગ છે, ચાહના વસ્તુ અલગ છે. સહજ યોગ થવો એ વસ્તુ અલગ છે અને એ વસ્તુઓની ચાહના કરવી વસ્તુ અલગ છે. મિથ્યા દ્રષ્ટિ ચાહના કરે છે અને જ્ઞાનીને સહજ યોગ બને. ચાહના કરે છે તો પાપનો બંધ થાય છે અને જ્ઞાની આરાધના કરે છે તો સહજ પુણ્યનો યોગ બને. નથી ચાહતા તો મળે છે, ચાહના કરે છે તો દૂર જાય. તો જેટલી વસ્તુની, વ્યક્તિની, સામગ્રીની, પરની, પદાર્થોની, શરીરની, ઘર, કુટુંબ, શરીરના સ્વાસ્થ્યપણાની ચાહના કરશે ને, એ ઈચ્છા તને મારી નાખશે, એ ઈચ્છાથી પાપ બંધ થશે, એ પુણ્ય બળી જશે, પાપનો ઉદય ના આવે એની ચાહના કરે અજ્ઞાની નિરંતર, પુણ્યનો ઉદય બની રહે એની ચાહના કરે, કસાઈની ચાહના કરે, જોઈ લઈ સાને હવે હું નહીં છોડું, ક્રોધની ચાહના, બોલવાની ચાહના, સંભળાવી દેવાની ચાહના, હવે હું નહીં સાંભળી લઉં એની ચાહના કરે. અહીંયા કે છે આ હા, માત્ર મોક્ષની ચાહના તું કર, તો મોક્ષની ચાહના કર, આ વિભાવ ભાવની, કસાઈ ભાવની પુષ્ટિ અને એની ચાહના નહીં કર, એ તને સંસારમાં ડૂબાવી દેશે. ચાહના કરવી હોય, ઈચ્છા કરવી હોય, માંગણી કરવી હોય, અભિલાષા કરવી હોય, મોક્ષની કર, મોક્ષ સ્વરૂપ આત્માના અનુભવની કર, અંદરમાં ઠરવાની ચાહના કર. એવી ભાવના ભાવ કે અંદરમાં ક્યારે રમી જાઓ, ક્યારે ઠરી જાઓ, ક્યારે સ્વરૂપમાં ગુપ્ત થઈ જાઓ, શાશ્વત શાંતિ આનંદ સુખથી ભરેલો એવો આખો અંદરમાં નાયક ભાવ, એનો સામ્રાજ્ય લઈને બેઠો છે એની ચાહના કર, એની પ્રાપ્તિની ચાહના, એના અનુભવની ચાહના, એમાં ઠરવાની ચાહના, એમાં દીનતાની ચાહના કર, કરવી હોય તો એ ચાહના કર. આખું જગત વિષય કસાઈની ચાહના કરે છે, પાપના ઉદયને નથી ચાહતો, પુણ્યના ઉદયને નિરંતર ચાહે છે. સગવડતા બની રહે, પરિવાર બની રહે, અનુકૂળતા બની રહે, ઇન્દ્રિય બની રહે, સ્વાસ્થ્ય બની રહે, શરીર બન્યું રહે, પરિવાર બન્યું રહે, પૈસા બન્યો રહે, અરે તારી ચાહનાથી કાંઈ નથી થવા, એ તો ઉદયાધીન છે, તારી ચાહના તારી અભિલાષીથી કાંઈ નથી થવા, તારો પુરુષાર્થ તારામાં ચાલે છે પરમાં નહીં, તારો પુરુષાર્થ તારા અંદરમાં ચાલે છે બાહ્યમાં નહીં, તારો પુરુષાર્થ તારા સ્વભાવમાં ચાલે છે વિભાવમાં નહીં, ઉદયમાં નહીં, સંયોગમાં નહીં. આહા હા, કસાઈની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. હવે બે વાત બીજી આવી, પૂરો થયો સમય આપણો. ભવે ખેદ પ્રાણી દયા, ભવનો ખેદ, ભવનો ખેદ કરતા પણ ભવનો ખેદ અને ભવ જેનાથી થાય છે એ ભવનો જે ભાવ છે એ મિથ્યાત્વને કારણે ભવ થાય છે, તો મિથ્યાત્વનો ખેદ, રાગનો ખેદ, વિકલ્પનો ખેદ, ત્રાસ લાગવો જોઈએ, ત્રાસ લાગવો જોઈએ, થાક લાગવો જોઈએ, વિકલ્પમાં ભવ ભ્રમણમાં પંચ પરાવર્તન કરીને હવે થાક લાગવો જોઈએ, એ તરફ આપણી વિચારણા નથી ચાલતી કે આ ભાવ પૂરો થશે, સમ્યક દર્શન લઈને નહીં જઈએ, આત્માની અનુભૂતિ લઈને નહીં જઈએ તો ક્યાં ભાવમાં રખડી પડશું, એની વિચારણા નથી ચાલતી, એ તરફનો વિચાર જ નથી ચાલતો. બસ જીવન જીવે છે, એક એક દિવસ વ્યતીત થાય છે, મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે, આયુ કર્મના નિષેધ કરી રહ્યા છે, બિંદાસ જીવે છે, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું છે, આત્માનું કરવું છે, આત્માને જોવો છે, આત્મામાં ઠરવું છે, આત્માને ઓળખવો છે, કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, મોક્ષનો પંથ, સુખી થવાનો પંથ, પરમાર્થ પંથ, નિશ્ચય પંથ એક જ છે, એના સિવાય બીજો કોઈ પંથ નથી, એને અપનાવવો નથી, એ તરફ જોવું નથી. કસાઈની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, સ્વદયા, પરદયા, પ્રાણી દયા, દયા કરો પહેલે અપને પર, આત્માથી લક્ષણ છે, દયા કરો પહેલે અપને પર, આરાધન સે નહીં છીગો, કુછ વિકલ્પ યદી આવે તો ભી સંબોધન ક્ષમતા નહીં હો. અજબ ગજબ નો જૈન શાસન છે, અજબ ગજબ ની વાત છે, અજબ ગજબ નું તત્વ છે, અજબ ગજબ ની ગાથાઓ છે, આત્માથી ના અદભુત લક્ષણ બતાવ્યા છે, એક એક લક્ષણ અંદર માં ઉતારો, અંદર માં અપનાવો. કસાઈ ની ઉપશાંતા, ગમે તે થઈ જાય હું કસાઈ રૂપે નહીં પડવું, હું ભેદ જ્ઞાન ના અભ્યાસ રૂપે પડવું. રોગ આવી ગયો, ભયંકર રોગ આવી ગયો તો રોગ શરીરમાં આવ્યો છે, મનમાં કોઈ રોગ નહીં આવવા દો, મનમાં તત્વના ચિંતન, મનમાં તત્વનો અભ્યાસ, મનમાં વેદનાનો અભ્યાસ કરીશ એ મારું કર્તવ્ય છે. એના સિવાય હું બીજું કઈ કરી શકવામાં સમર્થ નથી. બહુ ગજબ ગાથાઓ, સારી વાત છે. બહુ ગજબ આવી. આપણો સમય થઈ ગયો છે, હું પૂરું કરું છું. આપણે આજે 35, 36, 37, 38 ગાથામાં આત્માર્થીના આપણે લક્ષણ જોયા, આત્માર્થીની પાત્રતા, યોગ્યતા, વિચારધારા જોઈ આપણે કે આત્માર્થીને સદગુરુની પ્રાપ્તિ થાય છે, પ્રત્યક્ષ યોગ બને છે તો કેટલો ઉપકાર થશે છે, અને મન વચન કાયા યોગ ઉપયોગથી આજ્ઞામાં રહેવાની ભાવના ભાવે છે. પછી આત્માર્થી માને છે કે એક જ ત્રણ કાળમાં મોક્ષ જવાનો એક જ પંથ છે, અને એ વ્યવહાર ખરેખર જે પરમાત્મને પુષ્ટ કરે એવા વ્યવહારને પ્રગટ કરવો છે, અને વ્યવહાર છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. એમ વિચારીને સદગુરુના યોગમાં રહે છે. બીજો કોઈ મન રોગ નથી. એક આત્માર્થપણાને પોષવાનું કાર્ય કરે છે. કશાયની ઉપશાંતા છે, માત્ર મોક્ષ અભિલાષા છે, ભવે ખેદ છે, પ્રાણી દયા છે. આ બધા લક્ષણ આત્માર્થીના છે. તો આપણે પણ આત્માર્થી બનીએ. આપણે આત્માર્થી જ છે, મોક્ષાર્થી જ છે, મુમુક્ષુ છે. ગુરુદેવ શ્રી કૃપાળુદેવ જ્ઞાનીઓ આચાર્ય પરંપરાનો ઉપકાર છે આપણા ઉપર કે આવું તત્વ આપણને પ્રાપ્ત થયું છે. તેને આત્મસાત કરીને આપણે પણ ખરેખર આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધીએ એવી મંગલ ભાવના સાથે આપણે ચાર ગાથા આજે પૂરી થઈ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત્રકો વંદના શત વાર વંદના શત બાર હૈ અનેકાન્ય રીતે બોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માતનો જય હો. આ ભક્તોના અનંતકારી કહન ગુરુ દેવનો જય હો. ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના દાતા સુપારુ દેવનો જય હો. સત્ય સનાતન સ્વાનુભય સ્વાનુભવમય દિગંબર જૈન ધર્મનો જય. જય હિન્દ્ર બધા.